આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનું લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝરલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTSના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે MTSમાં પણ 75 નવી AC બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, NDRF, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, PMRDA ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન EPFOએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો. 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. બાવી વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાવીમાં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
સરકારી મીડિયા કે અનુસાર ઝેજિયાંગ પ્રાંત સે 17 લાખ સે અધિક લોકો કો સુરક્ષિત સ્થાનો પર પહોંચાયા ગયા હૈ. ઇસકે અલાવા ફુઝિયાન પ્રાંત ઓર બીજિંગ સે 1-1 લાખ સે અધિક તથા શંઘાઈ સે કરીબ 34,000 લોકો કો ભી નિકાલા ગયા હૈ. જાપાન ઓર તાઇવાન મેં અબ તક ઇસ તૂફાન સે કિસી કી મૃત્યુ કી ખબર નહીં હૈ. હાલાંકિ બાવી કે અસર સે દક્ષિણ પશ્ચિમ માનસૂન કે ઓર સક્રિય હોને કે કારણ ફિલિપીન્સ મેં ભારી બારિશ સે 17 લોકો કી મોત હો ગઈ. સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમ ખાતે આજે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે નોર્વેને 2-1 હરાવ્યું. આજે સવારે મિઝોરીના કેન્સાસ સિટીમાં છેલ્લી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને 3-1 હરાવ્યું. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ છેલ્લા 4માં પોતાનું સ્થાન બુક કરી ચૂક્યા છે. સ્પેને બેલ્જિયમ પર 2-1 રોમાંચક વિજય મેળવ્યો છે, જ્યારે ફ્રાન્સે મોરોક્કો પર 2-0 આરામદાયક જીત મેળવી. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચમાં વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. વિશ્વના નંબર 1 જેનિક સિનરનો મુકાબલો પુરૂષોની સિંગલ્સ ફાઇનલ્સમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝેવરેવ સાથે થશે. સિનરે નોવાક જોકોવિચ પર સીધા સેટમાં વિજય મેળવીને ટાઇટલ મુકાબલામાં પોતાનું સ્થાન બુક કર્યું, જ્યારે ઝેવરેવે બ્રિટિશ વાઇલ્ડકાર્ડ આર્થર ફેરીને હરાવીને પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય સમય મુજબ આ મુકાબલો રાત્રે 8:30 શરૂ થશે. વિમેન્સ ડબલની ફાઇનલ ભારતીય સમય મુજબ સાંજે 5:30 શરૂ થશે. ચીનની ગુઓ હાન્યુ અને ફ્રાન્સની ક્રિસ્ટિના માલ્ડેનોવિકની 10મી ક્રમાંકિત જોડીનો મુકાબલો કેનેડાની ગેબ્રિએલા ડાબ્રોવસ્કી અને બ્રાઝિલની લુઇસા સ્ટેફનીની બીજી ક્રમાંકિત જોડી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનો લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. બાવી વાવાઝોડું પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.